जय जिनेन्द्र। जैन एकेडमी राजकोट आयोजित पर्युषण व्याख्यान माळाना आ 12મા વર્ષે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વર્ષે પરંપરાગત વ્યાખ્યાન માળા આટલા વર્ષો સુધી, પ્રથમ વર્ષ આપણે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં વ્યાખ્યાન માળાનું આયોજન કર્યું, ત્યારબાદ છેલ્લા 10 વર્ષ સુધી રેડક્રોસ હોલ ખાતે આપણે વ્યાખ્યાન માળાનું આયોજન કર્યું। આ વખતે વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડમાં આ વ્યાખ્યાન માળાનું આયોજન કરતા અમને હર્ષ અને ગૌરવની લાગણી થાય છે। એ સાથે હું અમારા ચેરમેન ટ્રસ્ટી શ્રી હર્ષુભાઈ તંબોલીને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરે, અને સાથે સાથે આજના મુખ્ય વક્તા શ્રી શશિકાંતભાઈ મહેતા ને હું વિનંતી કરું કે તેઓ વ્યાસપીઠ પર બિરાજમાન થાય। શ્રી શશિકાંતભાઈ મહેતા, શશિકાંતભાઈ મહેતાનો પરિચય આપ સૌને આપવો એટલે સૂરજને અરીસો બતાવવા સમાન છે। નમસ્કાર મહામંત્રના મહાન આરાધક, આપણા સૌના વડીલ એવા શ્રી શશિકાંતભાઈ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે। હું હર્ષુભાઈ તંબોલીને ફરી એકવાર વિનંતી કરીશ કે તેઓ આ 12મા વર્ષની વ્યાખ્યાન માળામાં આપ સૌનું સ્વાગત કરે।
પરમ આદરણીય મુરબી શ્રી શશિકાંતભાઈ, બેન શ્રી મંજુબેન પુંજાણી, મારા સાથી ટ્રસ્ટીઓ ભાઈ શ્રી સુરેશભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ડૉક્ટર રાજુભાઈ કોઠારી, સંજીવભાઈ પુંજાણી, મારા વડીલો, મિત્રો, માતાઓ, આપ સૌને જય જિનેન્દ્ર। પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં 12 વર્ષથી વ્યાખ્યાનમાળાનું આયોજન કરતી સંસ્થા જૈન એકેડેમી આપ સૌનું સ્વાગત કરે છે। જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો તેમજ જૈન દર્શન, જૈન સંસ્કૃતિનો ફેલાવો થાય તે માટે વ્યાખ્યાનમાળા, પ્રવચનો, વિચારગોષ્ઠીનું આયોજનનો નમ્ર પ્રયાસ છે। રાજકોટના આપ સૌ ગુણીજનોનો સહયોગ અદ્ભુત રહ્યો છે। આ વર્ષે નવું સ્થળ આપ સૌને ગમ્યું હશે। વિરાણી હાઈસ્કૂલના ચેરમેન ટ્રસ્ટી માનનીય શ્રી જયંતભાઈ દેસાઈ તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ અને મેનેજમેન્ટના અમો ઋણી છીએ। બહુ જ સ્નેહ લાગણીથી અમોને સહયોગ આપેલ છે। આપણા સૌના મુરબી વડી શ્રી શશિકાંતભાઈના આશીર્વાદથી શરૂ થયેલ આ પ્રવચનમાળાના અમારા સ્થાપક ચેરમેન શ્રી પ્રવીણભાઈ પુંજાણીને આજે ખાસ યાદ કરીએ છીએ। તેમણે આપણા માટે એક સુંદર આયોજન દ્વારા માર્ગ બતાવેલ છે, તે રાહ ઉપર જવાના અમારા નમ્ર પ્રયાસ છે। મુરબી શ્રી શશિકાંતભાઈની તબિયતની વિપરીતતા, આજે એમની તબિયત બરાબર નથી, છતાં પણ આપણા લોકોના તરફના સ્નેહને લઈને તેઓ પધારેલ છે, આપણે સૌ તેમના આભારી છીએ। આર્થિક સહયોગ માટે શ્રી ટપુભાઈ ભગવાનજી ટ્રસ્ટના બેન શ્રી મંજુબેનના પણ અમે ઋણી છીએ, ધન્યવાદ। મિત્રો, અમારા સ્થાપક ચેરમેન શ્રી પ્રવીણભાઈ પુંજાણીને યાદ કરી હંમેશા અમારા પર્યુષણ પ્રવચન માળાની શરૂઆત કરતા હોઈએ છીએ। આજે આપણા સૌના પ્રિયજન એવા પ્રવીણભાઈ શાહ તરફથી મને એક સુંદર લખાણ મળ્યું છે, જે હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું, જે પ્રવીણભાઈ પુંજાણી માટે છે। જેમણે માન્યું કે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યોમાં જેટલા પ્રમાણમાં યોગદાન આપી શકાય એ જ જિંદગીનો સાચો ધર્મ, સાચો મર્મ, સાચો આનંદ અને સંતોષ છે। જેમનું જૈન એકેડેમીની સ્થાપનામાં અને એકેડેમી તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળાના આયોજનમાં ખૂબ જ વિશિષ્ટ, પાયારૂપ અને ઉદાહરણરૂપ યોગદાન હતું એવા પુંજાણી સાહેબને 2008ની પર્યુષણ વ્યાખ્યાનમાળાના અવસરે આપણા સૌની કૃતજ્ઞ ભાવે ભાવભરી સ્મરણાંજલિ. પ્રવીણભાઈ શાહના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપને અમારા તરફનો સ્નેહ, લાગણી અને અમારા સ્થાપક ચેરમેન પ્રવીણભાઈ પુંજાણીના માટેના આપના ખૂબ સુંદર શબ્દો અમે ખૂબ સમય સુધી યાદ રાખશું. હવે હું રાજુભાઈને આગલું સંચાલન માટે કહું.
તો હવે સાંભળીએ શ્રી શશિકાંતભાઈ મહેતા, આપણો આચાર વૈભવ.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ ગુરુદેવ.
એક વગાડી તો એક લાઈવ ભક્તિ ગીત ગાઈને શરૂ કરીએ, બરાબર છે ને? તો બધાએ એ રીતે બોલાવો, એ રીતે ઝીલજો. કરું છે કરું છે.
હે હરિહંત, હે ભગવંત, હે હરિ, હે ભગવંત, આપ દયાળુ, આપ કૃપાળુ, આપ નિરાધાર કો મેરો પરમ આધારો, નિરાધાર હે હરિહંત, હે ભગવંત. જગતાપુહારી જનહિતકારી, જગતાપુહારી જનહિતકારી, પરમગતિ તું પરમ પ્રિય તું, પરમગતિ હે હરિહંત, હે ભગવંત.
પર્યુષણ પર્વ ધર્મ જાગરિકાનું પર્વ છે. શાસ્ત્રકાર ભગવંતોએ શ્રાવણ મહિનાની આ છેલ્લું અઠવાડિયું અને ભાદ્રપદના પાંચમ સુધીને સુષુમણા માસ કહ્યો છે. સુષુમણા માસનો અર્થ એ છે કે સામાન્ય રીતે આપણા દૈનિક જીવનમાં ઈડા અને પિંગલાની નાડીમાં કુંડલીની ચાલતી હોય છે તે મધ્યમાર્ગીય સુષુમણા માર્ગમાં બને છે. અને સારા એ ભારતમાં આજે પર્યુષણ પર્વની, લોકોત્તર પર્વની ઉજવણી થાય છે એ જૈન સમાજની સામાજિક કુંડલીના ઉત્થાનનું મુખ્ય કારણ છે. માત્ર આપણું જૈનત્વ જ સાચવતું નથી, એ જૈનત્વને ઉર્ધ્વારોહણમાં મદદ કરી શકે છે. પર્વ ગર્વ ઉતારતું આ પર્વ છે, સર્વને સમાન કરતું આ પર્વ છે, સર્વને સમૃદ્ધ કરતું આ પર્વ છે. એવા પર્વમાં ભગવાને બતાવેલા માર્ગનો આચાર, એનો વૈભવ, એ આચારની આ સાંપ્રત કાળમાં શું જરૂરત છે તેને સંક્ષિપ્તમાં સમજવાની કોશિશ કરશું. તીર્થંકર ભગવંતે પોતાના કેવલ જ્ઞાનમાં આ બ્રહ્માંડનું જે અસ્તિત્વ છે તે અસ્તિત્વનું સત્ય દર્શન કર્યું, સત્ય દ્રષ્ટા બન્યા, સત્ય જીવી બન્યા, એ માર્ગમાં સત્ય સંકલ્પ આપ્યો અને આપણે બધાને એ સત્ય માર્ગ તરફ હાથ ઝાલીને લેવા માટે 21,000 વર્ષ સુધી આલંબન આપી રહ્યા છે. ક્યું સત્ય દર્શન તેમણે કરેલું હતું. વોટ વોઝ ધ ટ્રુથ હી રિયલાઇઝ્ડ ઇન ઇઝ કૈવલ્ય જ્ઞાન. કૈવલ્ય જ્ઞાનમાં એમણે ક્યું સત્ય જોયું? તો કે બે સત્યો એમણે આપણી પાસે મૂકી દીધા. પ્રત્યેક માનવીમાં પૂર્ણ થવાની પ્રાકૃત ઈચ્છા છે. એવરીબડી વોન્ટ્સ સેલ્ફ રિયલાઇઝેશન ઓર પરફેક્શન ઇન ઇઝ લાઈફ. આપણી યાત્રા પણ અપૂર્ણતાથી પૂર્ણતા તરફ જવાની છે. એની સાથે બીજો એક રાઇડર મૂક્યો કે જેમ તને પૂર્ણ થવાની પ્રાકૃત ઈચ્છા છે, એમ જગતના જીવોને પણ પૂર્ણ કરવામાં તારે સહાય કરવી. જગતના જીવો સાથેનો તારો સંબંધ અતૂટ છે. બે વસ્તુ, પૂર્ણ થવું છે, જગતના જીવોને પૂર્ણ થવામાં મદદરૂપ થવું છે. આ આજ્ઞા છે, ઇટ ઇઝ અ સોર્ટ ઓફ એ લો, એક કાયદો છે, જેને શાસ્ત્રકાર ભગવંતોએ સરસ મજાની ભાષામાં મૂક્યું, ઉપયોગો લક્ષણમ ઉપગ્રહ લક્ષણમ. તમારું જૈન એકેડેમીમાં પણ આવે છે ને, ઉપયોગો લક્ષણમ. મારા શુદ્ધ ચૈતન્યનું દર્શન, જ્ઞાન સ્વરૂપ જે છે ભગવાન આત્મા, શુદ્ધ આત્મા અહીં બિરાજમાન છે, એ ઉપયોગો લક્ષણમથી કહ્યું કે તારું સ્વરૂપ આવું શુદ્ધ છે. એ શુદ્ધ સ્વરૂપ આજે તમસથી, અર્થ અને કામના તમસથી ઢંકાઈ ગયું છે, તેને દૂર કરવું એ તારું આ માનવ ભવનું કૃત્ય છે. અને બીજી વાત કરી ઉપગ્રહ લક્ષણમ, જગતના જીવો સાથે તારો સંબંધ એક અતૂટ સાંકળ જેવો છે. જ્યાં સુધી તને આ સંબંધોના જગતમાં જીવતા નહીં આવડે સમ્યક રીતે, ત્યાં સુધી તારા સ્વરૂપ જગતમાં પ્રવેશવાનો તને અધિકાર નથી. ઉપયોગ લક્ષણમ ઉપગ્રહ લક્ષણમ, આ બે લક્ષણ જીવના છે. લક્ષણ કેને કહીએ? કે જે જીવને કોઈ દિવસ છોડે નહીં તે. લક્ષણનો અર્થ જ એ છે કે જીવમાં સદાને માટે રહેલી આ એક જીજીવિષા છે. આઈ હેવ ટુ બી પરફેક્ટ એન્ડ આઈ હેવ ટુ હેલ્પ ધ હોલ લિવિંગ કિંગડમ ટુ એચીવ પરફેક્શન. પણ છેલ્લી 20મી સદીમાં એક વિજ્ઞાન યુગે આ પૃથ્વી ઉપર પગરણ માંડ્યા, અને આ વિજ્ઞાન યુગના ભૌતિકવાદે જીવનનો સંપૂર્ણ સંદર્ભ બદલી નાખ્યો. ઇટ હેઝ ચેન્જ ધ એન્ટાયર રેફરન્સ ઓફ અવર સોશિયલ લાઈફ. વિજ્ઞાને ઘણી બધી મદદ કરી છે માનવીને. એની વી કેનોટ હેવ એ જનરલાઇઝેશન કે વિજ્ઞાન માત્ર આટલું ઓછું છે. ઘણી મદદ કરી, પણ એની સાથે જે ભૌતિકવાદે આપણા ઉપર વશીકરણ કર્યું છે, વી હેવ બીન બ્લાઇન્ડ ફોલ્ડેડ બાય ધ મટીરિયલ પ્રોગ્રેસ ધ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ હેવ એચીવડ, અને એને કારણે આપણે આપણા જીવનમાં ઘણા બધા અભિશાપોથી ઘેરાયેલા છીએ. પ્રકૃતિ, ભગવાન મહાવીરે કહ્યું ઉપભોગ્ય નથી ઉપાસિતવ્ય છે. પ્રકૃતિ એ જીવરાશિ છે, સમસ્ત જીવ સ્નેહ રાશિ પરિણામ. આ જૈન ધર્મની પાયાની વાત છે. એની જગ્યાએ પ્રકૃતિનો બેફામ ઉપયોગ કરીને આપણે ધ ઇકો બેલેન્સ ઓફ ધ હોલ વર્લ્ડ હેવ બીન ડિસ્ટર્બ. યુનાઇટેડ નેશન્સની છેલ્લી સમીક્ષા એમ કહે છે કે યુ આર રનિંગ, ધ હોલ વર્લ્ડ ઇઝ રનિંગ વિથ અ 20% ઇકો ડેટ. એનો અર્થ એ છે કે પૃથ્વી જેટલી સંપત્તિ આપે છે એના કરતાં વધુ અને વધુ સંપત્તિનો ઉપયોગ કરીને આપણે આ ધરતી માતાનું એક દેણું આપણા ઉપર લઈ રહ્યા છીએ. વી આર ઓવર યુઝિંગ ધ રિસોર્સિસ ઓફ ધ અર્થ એટ 20% ફોર એવરી 10 યર્સ. તો કદાચ આવતા 30-40 વર્ષમાં આ જીવનનો સંદર્ભ ક્યાં લઈ જશે એક ચિંતાનો વિષય છે. અને એની સાથે જે આ ભૌતિકવાદે જીવન ધોરણ ઊંચા લઈ જવાની જે એક હોડ મૂકી તેને કારણે માનવ સંસ્કૃતિની વચમાં એક વોરફેર સ્ટેટ જેવું વાતાવરણ થઈ ગયું. વી આર લિવિંગ ઇન એ વોરફેર સ્ટેટ રાધર દેન ઇન એ વેલફેર સ્ટેટ. અરવિંદના કથન મુજબ બહુ સરસ વાત કરેલી છે કે આપણે એક આપણી પૂર્વની સંસ્કૃતિનો આપણે એક સુંદર મજાનો આલમ લઈને કહીએ છીએ કે વી આર ઓલ કમિંગ ફ્રોમ એ બ્યુટિફુલ સિવિલાઇઝેશન એન્ડ વી આર સ્ટીલ ગોઈંગ મોર એન્ડ મોર સિવિલાઇઝ્ડ. પશ્ચિમના લોકો, વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ એમ કહે છે કે માનવી પહેલાં એક જંગલી સમાજનો સભ્ય હતો, એમાંથી આસ્તે આસ્તે સિવિલાઇઝેશન આવ્યું અને અહીંયા સુધી પહોંચ્યા છીએ. શ્રી અરવિંદ એમ કહે છે એને ઉલટાવી નાખો, પહેલાંની માનવ સંસ્કૃતિ વધુ ને વધુ સુંદર હતી, આધ્યાત્મિક હતી, સૌને ગમે તેવી હતી, એમાંથી વધુ ને વધુ જંગલીયાતપણું આ વર્તમાન યુગમાં આપણે મેળવ્યા છે. આપણે હકીકતમાં આપણી માનવતાના મૂલ્યો જાણે કે વિસરી ગયા છે અને વી આર લિવિંગ ઇન એ વાઇલ્ડ વર્લ્ડ. વી ડોન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ધ નેક્સ્ટ ડોર, નેક્સ્ટ ડે ઓર નેક્સ્ટ સોસાયટી. આ સંજોગોમાં ભગવાને જે આચારના 7 સ્તંભો આપ્યા આપણને, ધીઝ આર ઓલ ઇટર્નલ ટ્રુથ્સ, જેને કોઈ કાળનું બંધન નથી, ક્ષેત્રનું બંધન નથી, દે આર ઇટર્નલી એલાઈવ ફોર એની સિવિલાઇઝેશન ટુ ટેક હેલ્પ એન્ડ સર્વાઈવ. કોઈ પણ સંસ્કૃતિને જો કાળ જયી કરવી હશે તો આ આધારસ્તંભો ઉપર જ એ સમાજની રચના થઈ શકશે. ક્યાં હતા એ આધારસ્તંભો કે જે આજે પણ આપણે તેને અનઇક્વિવોકલી સ્વીકાર્યા વગર છૂટકો નથી? પહેલી વાત કરી ભગવાને, એગે આયા, આ આખી જીવરાશિ એક જ છે અને એનું રક્ષણ અહિંસા પરમો ધર્મથી થઈ શકશે. જ્યાં સુધી તું જીવમાં રહેલા જીવત્વને રક્ષણ નહીં આપ ત્યાં સુધી તારી સંસ્કૃતિ આગળ નહીં વધે. રેવરન્સ ફોર લાઈફ ઇઝ એ નોન નેગોશિયેબલ વેલ્યુ. માનવીય જીવના મૂલ્યનું કોઈ સોદાબાજી ન થઈ શકે. પણ આજે આપણે જોઈએ છીએ કેટલી વિચિત્રતા વાત છે, ઢગલાબંધ માણસો રોજ મરે પણ છતાં પણ આપણે સિવિલાઇઝ સોસાયટી કહીએ. ઢગલાબંધ લોકો હકીકતમાં પ્રતિકૂળતાઓની વચ્ચે જીવે અને આપણે કહીએ કે વી આર ઓલ ગોઈંગ ટુવર્ડ્સ હાયર એન્ડ હાયર ગ્રોથ. 2 દિવસ પહેલાં જ એક સુંદર મજાનું સર્વેક્ષણ આવ્યું છે યુનોનું. એમાં એને કહ્યું છે કે આજથી 150 વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપરની જેટલી સંપત્તિ બનતી હતી અને હતી એનો 33% ભાગ ભારતનો હતો. આજે એ 33%માંથી એક તગડો નીકળી ગયો છે. જગતની 6ઠા ભાગની પ્રજા, આખા પૃથ્વીની સમૃદ્ધિનો માત્ર 3% ભાગ ભોગવે છે. કોઈ સંજોગોમાં આ પશ્ચિમના ધોરણ અહીંયા આવી શકે એમ નથી. ઇટ્સ ડે ડ્રીમિંગ, ઇમ્પોસિબલ. આપણે ખોદતું દિવાલની સામે માથું ભટકાડીએ છીએ. અને એટલા માટે બીજું આધારસ્તંભ આપ્યો, જીવોને જીવત્વ પ્રદાન કરો. અને બીજું આપ્યું તેની સાથે એટલું જ મહત્વની વાત કે પ્રકૃતિ, પર્યાવરણ અને મૂંગી જીવસૃષ્ટિને અનુકંપાથી સ્વીકારો. આપણે પ્રકૃતિનો જાણે કે નિકંદન કાઢી નાખીએ છીએ એ રીતે પ્રકૃતિની સાથે બિહેવ કરીએ છીએ. ભગવાને તો કહ્યું છે કે એને વાપરતા પહેલાં તું જોતો ખરો કે એની સંમતિ છે કે નહીં. સ્વામી અદત, 4 પ્રકારના અદત કે જીવ અદત, કોઈ જીવ મને મારીને તમને સુખ આપે એવું તો ઈચ્છે નહીં. આ પ્રકૃતિ અને પર્યાવરણના પ્રશ્નો એનું કારણ છે કે આપણે પ્રકૃતિનો બેફામ દુરુપયોગ કર્યો છે. પર્યાવરણનો પણ એને કારણે જ પ્રશ્ન ઊભો થયો છે અને એનું કારણ મૂંગી જીવસૃષ્ટિને પણ બેફામ રીતે આપણે દૂર કરીએ છીએ. મારા ગુરુ મહારાજ હમણાં કહેતા હતા કે એક માણસનું જો ખૂન થાય તો સામા આરોપીને મોતની સજા થાય, અને રોજના લાખો મૂંગા જીવોને કતલ ખરો એને કોઈ સજા નહીં. કદાચ માનવીય સંસ્કૃતિ નહીં કરે, પણ પ્રકૃતિ કરી રહી છે. આજે આ ધરતીકંપ, સુનામી વગેરે જે બધા આવે છે ને, એ મૂંગી જીવ રાશિનું સામૂહિક આક્રમણ છે. આક્રમણ છે આ. વી કેનોટ એક્સેપ્ટ ધ પ્રેઝન્ટ એફેર્સ ઓફ હ્યુમન રિલેશન્સ સો ફાર એઝ ધ વોઇસ ઓફ ધ વોઇસલેસ ઇઝ નોટ રિસીવ. મૂંગી જીવ રાશિની વાચા બનવી એ તો જૈનોનું મુખ્ય કામ છે. આગળ ચાલીને યુનોનો જ રિપોર્ટ કહે છે, હું મારે બધા તમને રેફરન્સ આપવા માગુ છું. આશ્ચર્ય થશે હર્ષુકભાઈ તમને જાણીને કે આ પૃથ્વી ઉપર જેટલું અનાજ ઉત્પન્ન થાય છે એનો 60% ભાગ પશુઓને ખવડાવવામાં જાય છે, અને જે પશુઓ ઘાસ ઉપર જીવી શકે એને અનાજ શું કામ પાડવામાં આવે છે? તો કે એનું માંસ વધારે પુષ્ટ થાય. 1 કિલો માંસને માટે 9 કિલો અનાજ એને આપવામાં આવે છે. જો આજે આ માંસાહાર બંધ થાય તો પૃથ્વી ઉપર અનાજની કોઈ ખેંચ ન હોઈ શકે, ગરીબ માણસોને પણ સુખેથી બધું મળી શકે. આ ધીસ ઇઝ ધ સર્વે ઓફ ધ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. 60% અનાજ પૃથ્વી ઉપરનું આ પ્રાણીઓને ખવડાવવામાં પશ્ચિમના દેશોને આપણે બધા કરીએ છીએ. આ બીજી વાત કરી, બીજો આધારસ્તંભ પ્રકૃતિ, પર્યાવરણ અને મૂંગી જીવ સૃષ્ટિ પ્રત્યે અનુકંપા. અશક્ય પરિહાર, દૈનિક જીવન જીવવા માટે જે આનુષંગિક હિંસા થાય એ તો સાધુ ભગવંતો જ દૂર થઈ શકે, આપણે એનાથી દૂર ન થઈ શકીએ. પરંતુ શક્ય એટલી ઝીણાપૂર્વક જો જીવીએ, આ મારી માતાઓને કહું છું, શક્ય એટલી ઝીણાપૂર્વક જીવીએ તો એક જીવનનો નવો અરુણોદય આવી શકે. ત્રીજી વસ્તુ કરી, આના ઉપરથી ઝાંકી. ભગવાન અનંત વિજ્ઞાની હતા, એમને ખબર હતી કે વિજ્ઞાન શું છે, વિજ્ઞાનની શોધો શું છે. પણ એમને ત્યારે જ પહેલી જ વાત મૂકી કે માનવીય સંસ્કૃતિએ ભોગો ઉપર સીમા બાંધવી પડશે. અનલેસ એન્ડ અન્ટિલ વી હેવ એ લિમિટેશન ઓન ધ એક્સપ્લોઇટેશન ઓફ ધ રિસોર્સિસ એન્ડ ધ યુઝ ઓફ ધ રિસોર્સિસ, કોઈ દિવસ જે હેવ નોટ્સ છે, દરિદ્રો છે, એને નહીં મળી શકે. માટે એમાંથી એમને પરિગ્રહ પરિમાણનો સિદ્ધાંત આપ્યો. આજે આપણે એક એવી દોટમાં છીએ, નાનો માણસ મોટામાં મોટો, એનાથી મોટો, એમાં શું? દીઝ આર ઓલ આઈલેન્ડ્સ ઓફ રિચનેસ સરાઉન્ડેડ બાય એબ્જેક્ટ પોવર્ટી. દરિદ્રતાની વચમાં 5-25, 100-200 કે 2-5 હજાર માણસો અબજોપતિ થાય, એનાથી કોઈ માનવીય સંસ્કૃતિ સુધરતી નથી. આ ભગવાને વાત કરેલી છે પરિગ્રહ પરિમાણ, જેનો બીજો વિકલ્પ છે પરોપકાર. તમે પરિગ્રહથી ન રોકાઈ શકતા હો, પણ તમારી જરૂરત કરતાં વધારેની રકમ પરોપકારમાં તો આપી શકો છો. આજે જ અમારા ગુરુ મહારાજે બહુ સરસ વાત કરી કે તમે તમારી જે રોજની જરૂરત છે એટલા પૈસા રાખો, બાકી મારી બેંકમાં જમા કરાવી દો, થાપણ તરીકે એનો સદુપયોગ કરીશ, અને તમારે ખૂટે ત્યારે કહેજો. આ એક બહુ મહત્વની વાત છે. શું કામ? કે જો આ વૈજ્ઞાનિક યુદ્ધની બધી શોધને આપણે અંતરમાં મૂકવા જશું તો એક વખત થોડાક જ માણસોના હાથમાં આ સમૃદ્ધિ આવી જશે. આજે એવું જ બન્યું છે, આ તેલના ભંડાર આવી ગયા સાવ મફતમાં, મફતમાં $150 ભાવ. કેટલી બધી વસ્તુઓમાં તમને વધતો વિરોધાભાસ લાગે છે. આ હકીકતમાં ધ પ્રેઝન્ટ ઇકોનોમિક લાઈફ એ આપણા જીવન પદ્ધતિની સંપૂર્ણ રીતે વિરોધાભાસી છે. જીવોની રક્ષા માટે અહિંસા, મૂંગી જીવ સૃષ્ટિની રક્ષા માટે અનુકંપા, અને આપણા બધાના જીવનમાં હકીકતમાં પરિગ્રહ પરિમાણ અથવા પરોપકાર, આ ત્રીજો સામાજિક જીવનનો પાયો મૂક્યો. સદનસીબે જૈનો પરાર્થ વ્યસની છે, પરોપકાર વ્યસની છે, બહુ મોટા પ્રમાણમાં પોતાના ધનનું દાન સારા કાર્યો માટે કરે છે. એના પણ એનાલિસિસ ચાર્ટ્સ આવેલા છે કે ભારતવર્ષમાં જેટલી ચેરિટી થાય એની 50% ચેરિટી કદાચ જૈનો કરતા હશે. પણ એમાં ગર્વ લેવા જેવું નથી. હું ક્યાં છું, વેર એમ આઈ, ફરીથી યાદ આવે છે અમારા ગુરુ મહારાજ પાસે. કોઈ માણસ 5-25 લાખનું દાન કરે, હરેશભાઈ એનું બહુમાન કરીએ, અને પછી એની રૂમમાં લઈ જાય, સાહેબ બહુ સારું કામ કર્યું, જાઓ તમે બહાર જાઓ, પછી બહુ સારું કામ કર્યું, 25 લાખ રૂપિયા આપ્યા. મને એક વાત પ્રભુ સાક્ષીએ કહેશો કે 25 લાખનું દાન આપ્યું, પણ રાખ્યા કેટલા? ત્યારે લાગે કે આપણી દરિદ્રતા શું છે. પરિગ્રહ એ પાપ છે અને પરિગ્રહનું પ્રાયશ્ચિત એ પરોપકાર છે. આ ત્રીજી વાત, જૈનો સિવાય કોઈ સમજી નહીં શકે. ધ વેલ્થ દેટ હેઝ કમ ટુ મી બિલોંગ્સ ટુ ધ લોર્ડ. મારી જે સંપત્તિ છે એના માલિક પ્રભુ છે. અને એ રીતે જો સમજીએ તો હમણાં સમાજમાં આપણી આજુબાજુમાં ઘણો બધો ફેરફાર કરી શકીએ. ચોથી વાત ભગવાને કહી કે અનેક સંપ્રદાયો, ધર્મો, ફિરકાઓ, માન્યતાઓ વગેરે છે, રહેવાના. એ બધાની સાથે સમન્વય કરીને અનેકાંત દર્શનથી બધાને સમાવી દેવાના. ભગવાનનો સ્યાદવાદ અને અનેકાંત એ આખા જગતને પોતાનામાં સમાવીને તેમાં રહેલા સત્યનો સ્વીકાર કરે છે અને પ્રમાણભૂત ભગવાનનું જે અંતિમ સત્ય છે તે પણ સમજાવવાની કોશિશ કરે છે. આ ચોથી વાત થઈ. પાંચમી વાત બહુ મહત્વની છે. હું સંક્ષિપ્તમાં એટલા માટે કહું છું કે આઈ હેવ ટુ ગો એ લોંગ વે ટુ ટેક યુ ટુ ધ રિયલ ક્રક્સ ઓફ ધ પ્રોબ્લેમ. બહુ ઝડપથી હું જાઉં છું કેમ કે પાછળ ઘણું કહેવાનું બાકી છે. હકીકતમાં અર્થ અને કામના ગુરુત્વાકર્ષણથી વર્તમાનકાલીન આપણો જૈન સમાજ ડૂબી ગયેલો છે. એક એવું જબરજસ્ત વશીકરણ થઈ ગયું છે અર્થ ને કામનું કે ધર્મ ને મોક્ષ પુરુષાર્થનું ગુરુત્વાકર્ષણ જાણે કે કામ જ નથી કરતું. 8 દિવસ આ કરીએ પછી વરી પાછા આવતે વર્ષે મળીએ. ધીસ ઇઝ નોટ એક્સપેક્ટેડ ઓફ જૈન્સ. એવરી ડે ઓફ માય લાઈફ આઈ શુડ લીવ જૈનિઝમ. આવું હોય બધા પાસે શક્યતા છે, પણ એક આપણે એવી ગાઢ નિદ્રામાં છીએ કે જાણે કે આટલું કર્યું એટલે પર્યાપ્ત છે. હકીકતમાં મચ મોર ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ યુ. તો એને માટે પ્રભુની ધર્મ પુરુષાર્થની આજ્ઞાને માનવી જોશે. એ આજ્ઞા પ્રભુની કરુણામાંથી નીકળેલી છે. એ કોઈ આજ્ઞા તમારા ઉપર લાદવામાં નથી આવી, પણ ઇટ ઇઝ અ લૉ. એન્ડ ઇગ્નોરન્સ ઓફ લૉ ઇઝ નોટ એક્સક્યુઝ. પુણ્ય પ્રકૃતિ સાથે સાથે આ પરોપકારનું કામ થાય, ધર્મ પુરુષાર્થ આપણા જીવનમાં આવે એ તેમણે પાંચમી વાત કરી. છઠ્ઠી વાત કરી કે જીવનના તમામ ક્ષેત્રોમાં અધ્યાત્મનું અનુસંધાન હોવું જોઈએ. ભૌતિક સમૃદ્ધિની વચ્ચે આધ્યાત્મિક દરિદ્રતાનું પર્વ આપણે ઉજરી રહ્યા છીએ. વી આર ફિઝિકલી પ્રોસ્પરસ બટ સ્પિરિચ્યુઅલી વી આર પુઅરર. તો આ જે વાત છે આચાર વૈભવની, ઇટ ઇઝ નોટ ટુ મેન્ટેન ધ રિચ્યુઅલિસ્ટિક વે ઓફ લાઈફ. કોઈ ક્રિયાકાંડી સમાજને સાચવવાની વાત નથી, પણ ભગવાનના તત્વોને આપણે કેમ જીવી શકીએ તેની વાત છે. અને એ તત્વોને જો આપણા જીવન દ્વારા જીવશું તો આપણે પોતે જ સ્વયં સમૃદ્ધ બનશું અને એની ઓરા, એની ઊર્જા બીજાને પણ પ્રાપ્ત કરાવી શકશું. તો અહિંસા, અનુકંપા, અપરિગ્રહ, અનેકાંત, આજ્ઞા, અધ્યાત્મ, આ 5 વાત થઈ. આગળ ચાલીને કહે છે કે આ સિવાય પણ માનવ ભવનું અંતિમ રહસ્ય. હે માનવ, તું સાંભળ, યુ આર હિયર ફોર સેલ્ફ રિયલાઇઝેશન. તારા મોક્ષપદની પ્રાપ્તિ માટે તું આ જૈન કુળમાં આવેલો છું. હાઉ મચ યુ વર્ક ફોર દેટ. અશરીરી બનવા માટેનો તારો પુરુષાર્થ કેટલો. આખી જિંદગી જે છોડીને જવાનું છે તેને પ્રાપ્ત કરવામાં કાઢ્યું. જીન શાસન એ સુખ સમૃદ્ધિનું નહીં, ગુણ સમૃદ્ધિનું શાસન છે. હાઉ મચ વર્ચ્યુઅસ વી હેવ બીકમ થ્રુ અવર લાઈફ. કે માત્ર એક ગતાનુગતિક રીતે એક કામ ચાલ્યા કરે, થોડોક વખત સારું કામ કરીએ, પછી ક્યાંક પરોપકાર કરી દઈએ, પણ વી હેવ નોટ ટેકન એઝ અ સેન્ટ્રલ થીમ ઓફ અવર લાઈફ કે મારે આ દેહમાંથી વિદાય થતાં પહેલાં મારા મોક્ષની આરાધનામાં અંતિમ કૂદકો મારવો છે, વિહંગમ ગતિ કરવી છે. અને ભગવાને કહ્યું કે પ્રત્યેક વ્યક્તિ તે કરી શકે એમ છે. તો આ રીતે આ 7 વસ્તુઓની વાત કરી અને આગળ ચાલીને પ્રભુએ આ સાથે જ સામાજિક કર્તવ્યોની સાથે વ્યક્તિગત જીવનના કર્તવ્યો બતાવ્યા. આવશ્યક શું આવશ્યક કરે વ્યક્તિ, આવશ્યક એટલે અવશ્ય કરવા જેવી ક્રિયા, ક્રિયાકાંડ નહીં ક્રિયાયોગ છે. ક્રિયાકાંડ એક જુદી વસ્તુ છે, ક્રિયાયોગ એ મને મોક્ષ સાથે જોડી આપે છે. તો એમાં ખૂબ સુંદર વાત કરેલી છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણા બધાના જીવન અનાવશ્યકોથી ઘેરાયેલા છે. એટલા બધા બિનજરૂરી પ્રવૃત્તિમાં આપણે રોકાઈ ગયેલા છીએ કે વી ડોન્ટ ફાઇન્ડ ટાઈમ ટુ ડુ ધ એસેન્શિયલ પાર્ટ ઓફ અવર લાઈફ. તો આવશ્યકો ક્યાં? ષડ આવશ્યકની વાત કરે છે રાજુભાઈ. ષડ આવશ્યક ભગવાને કીધા વ્યક્તિગત જીવનમાં કરવા માટેના. પહેલું કહ્યું સામાયિક, તારો આત્મા એ સમય શું લેશે, તારે ક્ષમતામાં રહેવું એ તારું પ્રથમ કર્તવ્ય છે. આ પહેલું આવશ્યક સામાયિકનું કર્તવ્ય આપણે કેટલું જીવનમાં કરીએ છીએ. લગભગ આપણું જીવન અસમતામાં જ જાય છે, એમાંથી ક્ષમતામાં આવવું આ આવશ્યક. અને પછી બીજી વાત કરી કે એની સાથે જે ક્ષમતામાં આવ્યા છે એ ક્ષમતામાં રહેલા 24 તીર્થંકરોની સ્તવના કરવી. પાણી વાપરવું પડશે, એટલા હું લાચાર છું. મારા માટે આ જરાક બહુ દુઃખનો વિષય છે, મારી તબિયત નથી બરાબર. સામાયિક નામનું આવશ્યક કરવા માટે બાકીના 5 આવશ્યક ભગવાને આપ્યા. 24 તીર્થંકરોનું સ્તવન. 24 તીર્થંકરોએ આ સમત્વ પ્રાપ્ત કરીને જ મોક્ષ માર્ગ પ્રકાશ્યો છે. અને પછી ગુરુવંદન, એ બતાવનાર ગુરુ હતા, અને ગુરુ હતા માટે ગુરુનો વંદન, ગુરુનો વિનય, એ જ આપણને પ્રભુની સાચી ઓળખાણ કરાવે. તો સામાયિક, 24 ગુરુવંદન, એની શાસ્ત્રીય પરિભાષા છે સાવધ્ય યોગનો ત્યાગ. આરંભ સમારંભનો ત્યાગ સામાયિક કરવી હોય પછી કંઈ થઈ શકે? આરંભ સમારંભ સાવધ્યનો ત્યાગ છે. અને એના માટે પ્રભુનું ઉત્કીર્તન, પ્રભુના ગુણગાન ગાવા, કેમ કે એ સામાયિકમાં છે. અને એના માટે ગુરુવંદન કરવું. તો પછી કે છે બાકીના 3 આવશ્યક ક્યાં? તો કે પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચખાણ. તો પ્રતિક્રમણને એ કહે છે કે દુષ્કૃતની નિંદા, આલોચના, મારાથી જે કંઈ દિવસ દરમિયાન ભૂલ થઈ છે એને હું પ્રતિક્રમણ દ્વારા પ્રતિક્રમું છું, મારા સ્વરૂપમાં આવું છું. અને પછી વ્રણ ચિકિત્સા, કાયોત્સર્ગ. આ ખ્યાલ નથી આપણને કે પ્રભુએ આ કાયોત્સર્ગ ધ્યાન દ્વારા આપણને મોક્ષમાં જવાની જડીબૂટી આપેલી છે. અને ત્યાર પછી આવે છે પચખાણ, એટલે ગુણધારણ. જે પચખાણ લઈએ એ હંમેશા સુરક્ષિત છે. એને છઠનું પચખાણ લીધું, ઉપવાસનું લીધું, રાત્રિ ભોજન ત્યાગનું પચખાણ લીધું, ભગવાન એની આજ્ઞા પૂરી કરશે. તો આ 6 આવશ્યક અવશ્ય કરવા જેવા સામાયિક સમત્વમાં રહેવા માટે મારે તીર્થંકરોની ભક્તિ કરવાની, અને તીર્થંકરોને બતાવનાર એવા ગુરુઓને વંદન કરવાનું, પ્રતિક્રમણથી દિવસ દરમિયાન લાગેલા મારા પાપને મારે ખમાવવાના, અને એમાં પણ હજી કાંઈક કમી ના રહી હોય તો એ કાયોત્સર્ગ ધ્યાન દ્વારા એને મિટાવવાના. આપણા તમામ તીર્થંકરોએ કેવળ જ્ઞાન કાયોત્સર્ગથી પ્રાપ્ત કર્યું છે. અને જૈન સંઘમાં આજે કાયોત્સર્ગની વાત લગભગ ભૂલાઈ ગઈ છે. આ કાયોત્સર્ગ ધ્યાન શું છે, એ કેમ થઈ શકે? ઇટ ઇઝ જસ્ટ અવેલેબલ ટુ ઈચ ઓફ અસ. એટલી સુંદર આરાધના છે, અવસરે બીજી વાર જોશું, અને અમે કરવાના છે 9 દિવસ, પણ એની વાત પછી કરીએ. તો આ આવશ્યકો આપણા જીવનમાં કેટલા છે, હવે એના માટે કોઈ બાધા ન લ્યો ચાલે, પણ આ 6 વસ્તુમાં દીઝ આર 6 ચેનલ્સ ઓન વિચ યુ કેન પ્લે યોર લાઈફ ગેમ. તમારા જીવનની આ ટીવી ચેનલમાં આ 6 વસ્તુને ગોઠવી દો. કેટલો વખત સામાયિકમાં છું, કેટલો વખત પ્રભુના ગુણગાન ગાવામાં છું, કેટલો વખત ગુરુવંદનમાં છું, પ્રતિક્રમણ કર્યું કે નહીં. તો પ્રતિક્રમણ કદાચ તમે બેસીને ન કરો, પણ મનથી તો ક્ષમાપના કરી શકો છો. અને ત્યાર પછી કાયોત્સર્ગમાં કેટલો વખત રહ્યા? માત્ર સંવત્સરીના દિવસે 40 લોગસનો કાયોત્સર્ગ કરો એટલે હરેશભાઈ પતી જાય? તો પછી 365 દિવસમાં શું કર્યું? અને પછી છેલ્લે પચખાણ. આ પચખાણ એ તો છે ને આપણા જીવનને સુરક્ષિત રાખ્યું છે. મારે પચખાણ છે બસ, ખલાસ, કંઈ બોલાય નહીં પછી કંઈ. મારે ત્યાં આવું કે મારે પછખાણ છે. કેટલી સુંદર આરાધના પ્રભુએ સાહજિક રીતે આપેલી છે. તો આ આવશ્યકમય આપણું જીવન મગમગતું હોવું જોઈએ. એક જૈનને જોવો અને તમને એમ થાય કે ઓહો, આ એક દિવ્ય મનુષ્યની આ મૂર્તિ છે. એન્ડ યુ હેવ ટુ ક્લેમ યોર રાઈટ ટુ બી અ યોગી લાઈક ધીસ. આપણને બધાને એક જન્મજાત હક મળેલો છે આ યોગી બનવાનો. બીકોઝ જૈનો એ યોગી કુળના સભ્ય છે. આ પૃથ્વી ઉપરનું હાલતું ચાલતું દિવ્ય મનુકુળ છે. તો આ આવશ્યકોથી આપણું જીવન સુશોભિત થાય, આપણું જીવન સુરક્ષિત થાય, આપણું જીવન સમૃદ્ધ બને, આપણું જીવન બીજાને પણ પ્રેરણાદાયી બને, એ આવશ્યકો કેમ ન કરી શકીએ. આ કંઈ પર્યુષણના 8 દિવસની વાત નથી, 360 દિવસની વાત છે. એની સાથે બીજી ખૂબ મહત્વની વાત આ પર્યુષણ પર્વની જે છે, અને તે બીજું કર્તવ્ય જે આ પર્યુષણ પર્વાદી રાજનું શિખર છે, અને એ છે ક્ષમાપના. આ ક્ષમાપના એક જૈન સંઘની આ માનવ સંસ્કૃતિને ભેટ છે. ક્ષમાપના દ્વારા ક્ષમા માગનાર અને આપનાર બંને ઊંચા આવે છે. પ્રાકૃત જગતમાંથી પ્રકાશના જગતમાં જવાય છે, લેશિયા શુદ્ધ થાય છે, સમાજનું ચાલક બળ છે. હું તો ઘણા વખતથી કહેતો આવ્યો છું, આપણે શરૂઆતમાં કરેલી પણ હતી, કે ક્ષમાપના એ સામાજિક પર્વ બનવું જોઈએ, જેમાં કોઈ જ ખર્ચ નથી, પણ બે લડતા ઝઘડતા માણસોને ભેગા કરીને પ્રેમનો એમને સંબંધ જોડી દેવો એ જૈનોનું કર્તૃત્વ છે. આપણે વચમાં 3-4 વાર કરેલી હતી ક્ષમાપના પર્વની, એમાં આગળ જવા જેવું છે. એટલા માટે કે વર્તમાન કાળમાં તો એ નિતાંત જરૂરત છે. કેટલી હિંસક વૃત્તિથી આખો સમાજ આજે ઘેરાયેલો છે. તો ક્ષમાપના એક સામાજિક પર્વ બનવું જોઈએ, અને ક્ષમાપના મારા જીવનનું પણ એક મુખ્ય અંગ બનવું જોઈએ. ત્રીજી વાત કરી આંતર બાહ્ય શુદ્ધિ માટે, કેમ કે આખરે તો ધ હોલ બોલ સ્ટોપ્સ એટ યુ, બધી વસ્તુઓ તમારે ત્યાં આવીને અટકે છે. તો શું કરવાનું? તો કે છે કે આંતર બાહ્ય શુદ્ધિને માટે નમસ્કાર મંત્રની વૈયક્તિક અને સમષ્ટિગત આરાધના દ્વારા તમારું શુદ્ધિકરણ કરો અને પ્રકૃતિનું પણ શુદ્ધિકરણ કરો. ઘણીવાર જૈનો હતાશ થઈને કહે કે ભાઈ આપણે સંખ્યાથી કેટલા નાના, સંખ્યાથી અલબત્ત નાના છીએ, પણ સંકલ્પથી આપણે સર્વશ્રેષ્ઠ છીએ. નમોની અંતાણમની આરાધના કરો, તમારા હૃદયમાં સકલ જીવરાશિને અભયદાન આપવાનું તમે વચન કરો છો. એટલા માટે આ નમસ્કાર મહામંત્રની આરાધના એ હકીકતમાં વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેને સંપૂર્ણ રીતે નિર્મળ કરતી આરાધના છે. રાઈટ નાઉ અહીં સમૂહમાં તમે આરાધના કરો તો કહે છે કે પર્યાવરણ બદલવાની તાકાત, ઇટ કેન ચેન્જ ફિઝિકલ લોઝ ઓવર ઓલ ફિઝિક્સ, દેર ઇઝ અ મેટાફિઝિશિયન. ફિઝિક્સ ઉપર પણ મેટાફિઝિક્સનું રાજ છે, અને નમોરી અંતાણમ એ મેટાફિઝિશિયન છે. માત્ર નમસ્કાર મંત્રની સામૂહિક આરાધના કરો, તમારી ઉપરનું પર્યાવરણ બદલી જશે. એક નબળો વિચાર તમારી ચેતનામાં આવશે નહીં. અને જ્યારે જ્યારે પણ આવા નબળા વિચાર આવે ત્યારે એવી વ્રત લ્યો કે નમોરી અંતાણમ બોલવું છે. હું તો ઘણા બધા મિત્રોને કહું છું, દર 60 મિનિટે 1 મિનિટ નવકાર મંત્રને આપો. હર્ષુભાઈ આપી શકાય? ઘડિયાળમાં જો 10 વાગ્યા, 1 મિનિટ નવકાર મંત્ર ગણજો, તમારી બાકીની 59 મિનિટ સુરક્ષિત રહેશે. તમે અનુભવ કરી જોજો, તમારા જીવનમાં એક નબળો વિચાર નહીં આવે, તમારા જીવનમાં એક મગભગાટ કરતો એટલો આનંદ આવશે કે જ્યારે કોઈને મળો ત્યારે જાણે કે મારા જ સ્વરૂપને હું મેળવું છું એવો આનંદ થઈ શકે છે. તો આ રીતે અંતર બાહ્ય શુદ્ધિકરણને માટે નમસ્કાર. તો 3 વસ્તુ કરી વ્યક્તિગત રીતે, બહુ હાઈ ટોક્સને માટે નથી વાત કરતા. અલબત્ત આ જે મોટી વાત કરી એ આપણે મૂકવી જ પડે. હું તો એક ઈચ્છું છું કે આ માનસાર માટેનું સારું બોર્ડ એક મુકાવો તમે ક્યાંક. રાજકોટમાં 75,000 જૈન છે, 75 પાટિયાને મૂકી શકીએ કે આ માનસાર ખતરનાક છે, કોણ રોકે એમ છે? ત્યારે ખ્યાલમાં કે આ કરવા જેવું કાર્ય આપણે નથી કરતા. આ માનસાહારે તો જગતની પ્રજા પાસેથી દરિદ્રતાનું દાન આપ્યું છે. તો સડ આવશ્યકમય જીવન, ક્ષમાપના પર્વની ઉજવણી, નમસ્કાર મંત્રની એક અદ્ભુત વૈયક્તિક અને સામૂહિક આરાધના, એના માટે કોઈ જ ખર્ચની જરૂરત નથી. દર રવિવારે માત્ર જ્યાં અનુકૂળતા હોય ત્યાં 5-25-50 જણા ભેગા મળો અને જુઓ કે તમારા જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવે છે અને તમે બહાર બીજાને પણ કેટલું કરી શકો છો. આ સંદર્ભમાં આ આચાર સ્તંભો, જે આચાર વૈભવ છે એ આપની પાસે મૂક્યો, બે વાત કરીને મારે પૂરું કરવું છે. આજે બપોરના અમારે ત્યાં ગુરુ ભગવંતે રિસર્ચ ઓન યોર ડાઇનિંગ ટેબલ નામની એક સરસ મજાની સંગોષ્ઠી રાખી હતી. એ સંદર્ભમાં અમે એક જૈણા મંડળની સ્થાપના કરી છે. બહુ જ નિર્દોષ રીતે પણ આપણે જીવનમાં, ખાસ કરીને બહેનોને સ્પર્શે છે, આપણું ઘર ચલાવવામાં, રસોઈ કરવામાં, સાફસફી કરવામાં જે નાના પ્રકારની હિંસાઓ કરીએ છીએ એમાંથી કેમ બચી શકીએ. પહેલાં તમારું આંગણું ચોખ્ખું હશે તો તમે બીજાને કહી શકશો. તો એવું મંડળ અમે કર્યું છે કે તમારું આમંત્રણ જેને ઘરે હોય એને ઘરે જઈને અમે જૈણા દ્વારા, એ પણ આચાર છે, અને તીર્થંકરે તો કહ્યું છે કે જે બેન જૈણા કરે એ વહેલી મોક્ષમાં જવાની છે. આગમ એમ કહે છે કે હવે પછીના સમયમાં એક પુરુષ મોક્ષે જશે અને 9 બેન મોક્ષે જશે. આગમ કહે છે, આચાર અંકે છે, તમારા માટે આ જૈણા દ્વારા તમે મોક્ષનો પુરુષાર્થ કરી શકો એમ છો. તમે એમ ન માનતા કે યુ આર એન અનવોન્ટેડ પાર્ટ ઓફ ધ સોસાયટી, તમે ધારો તો તમારા ઘરને તમે આ જૈણાથી વિભૂષિત કરી શકો. અને બીજી વાત, આ કાયોસર બી છે જે આજે 3 વર્ષ થયા, આજે હું સામૂહિક આરાધનામાં કરાવું છું. આપને આશ્ચર્ય થશે કે જગતની તમામ યોગ સિસ્ટમને જાણ્યા પછી આ કાયોસરની આરાધના જો આપણે ખરેખર મૂકીએ તો એ ટોચની આરાધના છે. ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ ગોશીરામે, યોગશાસ્ત્રના 8મા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજીએ કમ્પ્લીટ આખી આરાધના બતાવેલી છે. અને એક જો નથી ઇચ્છતા થતી એનો અર્થ એમ છે કે યુ આર નોટ રેડી, તમને એમાં રસ નથી. પણ આ જૈનોનું ઉત્તરદાયિત્વ યોગની દુનિયામાં છે કે જે અજોડ છે, બેનમૂન છે, જેને આપણે સ્વતંત્ર રીતે ઉપસાવવું છે. તમે માત્ર તમારા જીવનમાં એક 1.5 કલાક આ કાયોસરને આપો અને જુઓ કે તમારા જીવનમાં શું બદલાવ આવે છે. અને આ જોશો ત્યારે તમને ખ્યાલમાં આવશે કે ભાઈ હકીકતમાં આ ભગવાને બતાવેલા આચાર સ્તંભો એ આપણે કેટલા સાર્થક જીવી શકીએ છીએ. ભગવાને કાળ જઈ શાસન આપ્યું છે. આજે પણ ઋષભદેવના ભગવાન કેટલા કોટા કોટી સાગરો પણ રચાયેલું આવે છે, એ જ વાત ભગવાન મહાવીરે આપણને કરી. હવે એના આપણે વારસદાર છીએ એનો ગર્વ હોવો જોઈએ. વી બિલોંગ ટુ એ કોમ્યુનિટી હુઝ તીર્થંકર ગેઈવ એ ડિલિવરન્સ ફોર ધ હોલ વર્લ્ડ. આખા જગતને આ મોક્ષ માર્ગનું દાન આપ્યું એમને, આખા જગતને એમણે આ સુંદર મજાનો આચાર આપ્યો, આખા જગતને પોતે કરુણાને પ્રેમથી ભરીને જગતને શિવત્વ આપવાનું બતાવ્યું. એક સત્ય સંકલ્પ કર્યો પ્રભુએ, શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. પૂર્વના 3જા ભાવમાં એક ક્ષણ માત્ર માટે પણ આ સંકલ્પથી છૂટ્યા વગર પ્રાણી માત્રનું કલ્યાણ થાય એ ભાવનાથી આ એમને મંત્ર પોતાના જીવનમાં જીવી બતાવ્યો. તો આના 4 પાયા છે. શિવમસ્તુ સર્વજગત, બહુ મહત્વનું તત્વ છે, સમજી જાજો. શિવમસ્તુ સર્વજગતનું શિવ થાય, શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી તું સામાજીવમાં રહેલા શિવત્વને જોતો નથી, સામાજીવમાં રહેલા શિવત્વને રક્ષણ આપતો નથી, ત્યાં સુધી તને શિવત્વ મળવાનો અધિકાર નથી. આપણે જીવને જીવ તરીકે જોતા નથી, જીવમાં શિવત્વ રહેલું છે. શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા. ઓહો, આ એક જ વાક્યમાં આખું શ્રેય માર્ગ જૈન શાસનનો આવી ગયો છે. પરહિત નિરતા, લોકો બીજાના હિતની ચિંતા કરે એવી રીતે જીવન જીવે. તો શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ, પ્રેય માર્ગ છૂટી ગયો, જૈનો કોઈ દિવસ પ્રેય માર્ગમાં હોય નહીં. શ્રેય માર્ગ એના 5 આધારસ્તંભ, પરહિત ચિંતા, પરોપકાર, પ્રમોદ, પ્રવચન, પ્રશાંતિ. આ તમે જુઓ, આ ગુણો તમારા જીવનમાં આવે તમે જીવન મુક્તિને સાક્ષાત અહીં અનુભવી શકશો. પરહિત ચિંતા એ સ્વાસ્થ્ય આપનાર છે. જે પોતાના જ સ્વાર્થની ચિંતા બહુ કરે એને ડાક્ટર પાસે વહેલું જવું પડે. સ્વાસ્થ્ય આપનાર કોઈ તાકાત હોય તો બીજા જીવોની હિતચિંતા છે, અને પરોપકારનું ઉપાદાન કારણ, સમૃદ્ધિનું ઉપાદાન કારણ પરોપકાર છે. તમે અત્યારે આટલા સુખી છો કેમ કે પૂર્વે પરોપકાર કરેલો છે એનો ઉદયકાળ છે. પણ આને આમનામ રાખશો અને આમનામ વયા જશો તો હમણાં બધું ઘસાઈ જશે. સમૃદ્ધિનું ઉપાદાન કારણ પરોપકાર છે. અને પ્રમોદ ભાવ, પ્રત્યેક જીવની સાથે મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થથી વર્તન કરવું, એના પાઠ જૈનોએ શીખવાની જરૂરત નથી. આ પ્રમોદ ભાવ જો આવ્યો તો તમે જીવનમાં સંપૂર્ણ સુરક્ષિત રહેશો. દોષા પ્રયાંતુ નાશમ. દોષ, કોઈ કારણથી મારા જીવનમાં દોષ આવ્યો, એ મન વચન કાયાના યોગથી એને હું વસીરાવું છું. દુષ્કૃત ગરાથી, સુકૃત અનુમોદનાથી અને શરણાગતિથી. આ યોગ દોષા પ્રયાંતુ નાશમ. સર્વત્ર સુખી ભવતુ લોક. પ્રાણી માત્રનું કલ્યાણ થાવ ત્યાં પૂર્ણ વિરામ આવ્યો. તો પહેલું પદ, ઇટ્સ અ સાયન્સ ઓફ લાઈફ, જીવનનું વિજ્ઞાન છે. શિવમસ્તુ સર્વ જગત. અને પછી પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા, ઇટ્સ એન આર્ટ ઓફ લાઈફ, જીવન જીવવાની કળા છે. અને દોષા પ્રયાસ એ જુદી વસ્તુ છે. માત્ર શ્રવણ, જૈનોની અત્યારે સંસ્કૃતિ શ્રવણ સંસ્કૃતિ બની ગઈ છે, ચારે બાજુ શ્રવણ ચાલે છે. શ્રવણનું શું છે? શબ્દો બોલવાવાળા નહીં, શબ્દો જીવવાવાળા જોઈએ છે. અને શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જે સત્યને જાણ્યા પછી સત્યના આચરણમાં વિલંબ કરે છે એ પ્રજ્ઞાપરાધ નામના રોગથી પીડાય છે. દેહના તમામ રોગ આ પ્રજ્ઞાપરાધમાંથી આવેલા છે. સમાવર અધર યુ આર નોટ એટ પીસ ઇન યોર લાઈફ બીકોઝ યુ હેવ નોન ધ ટ્રુથ એન્ડ યુ પોસ્ટપોન લિવિંગ ઇટ. સત્યને જાણ્યા પછી સત્યને જીવવા માટે શા માટે વિલંબ છે? બસ એક માત્ર આ દેહાધ્યાસને કારણે. આ દેહને ટકાવવા માટે મેં સત્યને હમણાં બાજુમાં મૂકી દીધું. હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં, પછી વાત, 50 વર્ષ બાદ, 60 વર્ષ પછી વાત, 70 વર્ષ, એમ કરતાં કરતાં આખું આયુષ્ય વહી ગયું છે. તો આપણા જીવનમાં આ ભગવાને આ પરવારદાસ પરમપરમેશ્વરમાં આપણને ફરીથી પાછા બેક હોમ, સેકન્ડ હોમ કમિંગ ઓફ મહાવીર, મહાવીરનું પાછું પુનરાગમન આવવા માટે આ પર્વ છે. આ અવતાર, અવતાર પોતાનું કાર્ય કરીને ગયા, પણ અવતાર નામાવતાર પણ છે, નાદાવતાર પણ છે, શ્રુતાવતાર પણ છે, જ્ઞાનાવતાર પણ છે, યોગાવતાર પણ છે, દિવ્યાવતાર છે અને સિદ્ધાવતાર પણ છે. એ અવતારને યાદ કરો અને સન્નિધિમાં આવીને તમારા જીવનને સ્પર્શી જાય છે, ભેટી જાય છે. તો આવું અવતારનું કાર્ય ભગવાન મહાવીરનું જન્મ વાંચન થશે, કલ્પસૂત્ર આવશે, એટલે તો એને આપણે હૃદયમાં અવતરિત કરવાના છે. તો આપ સૌને એ જ હાથ જોડીને વિનંતી છે કે ડોન્ટ પોસ્ટપોન લિવિંગ યોર જૈન પ્રિવિલેજ ટુ બી એ યોગી. તમે એને મુલતવી ન રાખો, તમે શરૂ કરો અને જુઓ તમારા જીવનમાં એક નવો ટર્નિંગ પોઈન્ટ આવી જશે. તમને આખું જીવન ખૂબ ખુશબુ લાગશે. અમે તો હવે અમારા વિસર્જનની યાત્રામાં છીએ, 80 વર્ષ થયા, કદાચ આવતી સાલથી તો આ ફાવે એવું પણ નથી. પણ હું આપને ખાતરીપૂર્વક કહું છું કે તમે આ સંસ્કારને આત્મસાત કરીને જીવો. ભગવાનનો આચાર વૈભવ એ આપણો વૈભવ બને. એક ચક્રવર્તી ચાવી છે, એ સુવર્ણ મુદ્રા છે આપણા જીવનને સુરક્ષિત કરવા માટેની. એ આપણે કરીએ અને આપણે સૌ સાથે આ યાત્રામાં કાંઈક ને કંઈક સારા કામ કરતા રહીએ. એ સાથે મારો આ સ્વાધ્યાય વિસર્જિત કરું છું. જૈન એકેડેમી એક પ્રશસ્ત કાર્ય કરે છે. રાજકોટના પ્રબુદ્ધ લોકોને બોલાવીને કાંઈક ને કાંઈક પરવાદિરાજ પર્યુષણમાં આ ચેતના જાગૃત રાખવાનું કરે છે. એમાં પ્રવીણભાઈ પૂંજાણી ખરેખર એક અદ્ભુત વ્યક્તિત્વ હતું. બોલતા તો ઓછું પણ કામ કરી ગયા એની ખોટ આપણને બધાને લાગે છે. પરંતુ આપ આ 12 વર્ષથી આગળ આગળ વધતા વધતા જેટલા વર્ષ જવાય એટલા જાઓ ખુશીથી. તમને ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ બધાના ચરણમાં નમસ્કાર કરીને મારો સ્વાધ્યાય અહીં વિસર્જિત કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
ખૂબ ખૂબ આભાર મુરબી વડીલ શ્રી શશિકાંતભાઈ. મિત્રો, આવતીકાલે શુક્રવાર તારીખ 29/8 કાલના વક્તા છે ડૉક્ટર બળવંતભાઈ જાની અને એમનો વિષય છે શ્રાવિકા પરંપરા. સાર 9:15 થી 9:30 ભક્તિ સંગીત અને 9:30 થી 10:30 એમનું પ્રવચન રહેશે. જય જિનેન્દ્ર. શુભરાત્રિ.